એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી. વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારકની વાત કરવાના છીએ જેમણે ખરેખર વિજ્ઞાનને આપણે કઈ રીતે જોઈએ છીએ એ દ્રષ્ટિ જ બદલી નાખી. એમનું નામ છે થોમસ સેમ્યુઅલ કુહન.
હા, 1922 થી 1996 સુધીનો એમનો જીવનકાળ. અમેરિકન ઇતિહાસકાર અને સાથે સાથે વિજ્ઞાનના ફિલોસોફર, અને એમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે, કે ને?
બિલકુલ. એમનું જે સૌથી મોટું કહી શકાય એવું પ્રદાન એ છે કે એમણે પેલી જૂની માન્યતા તોડી કે વૈજ્ઞાનિક પ્રગતિ એટલે બસ એક સીધી લીટીમાં સતત જ્ઞાન ઉમેરતા જાઓ ઉમેરતા જાઓ.
હા, એ તોડી નાખ્યું એમણે. એમણે બતાવ્યું કે ના ભાઈ, વાસ્તવિકતા બહુ અલગ છે. વિજ્ઞાનના ઇતિહાસમાં જુઓ તો લાંબા સમય સુધી જાણે બધું શાંત ચાલે, સ્થિરતા હોય, અને પછી અચાનક ધડામ ક્રાંતિ આવે, આખું માળખું જ હચમચી જાય.
લગભગ બધે જ વપરાય છે પેરાડાઇમ શિફ્ટ.
બરાબર, પેરાડાઇમ શિફ્ટ.
તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ જ છે. કુહના જીવન, એમના ક્રાંતિકારી વિચારો અને જ્ઞાનની પ્રકૃતિ વિશે આપણી સમજ પર એમની શું અસર થઈ એને જરા ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂ કરીએ આ સફર.
ચોક્કસ. અને કુહના વિચારો જે સમયમાં ઘડાયા એ સમય પણ કેવો હતો? 20મી સદીનો મધ્યભાગ, એટલે કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું છે, શીતયુદ્ધનો માહોલ છે, અણુબોમ્બનો ડર છે,
અને પેલી અવકાશ દોડ, કોણ પહેલા પહોંચે ચંદ્ર પર.
હા, બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજી જાણે હરણફાળ ભરી રહ્યા હતા. એકદમ અભૂતપૂર્વ સમય હતો એ.
તો એવા સમયે ફિલોસોફીમાં, ખાસ કરીને વિજ્ઞાન વિશે કેવા વિચારો ચાલતા હતા? મતલબ કુન કોની સામે કે કોની સાથે સંવાદ કરી રહ્યા હતા?
મુખ્યત્વે બે ધારાઓ હતી એમ કહી શકાય. એક તો હતી લોજિકલ પોઝિટિવિઝમ, રુડોલ્ફ કોર્નાબ જેવા વિચારકો. એમનું માનવું હતું કે વિજ્ઞાન એટલે શુદ્ધ તર્ક, પ્રયોગથી મળેના પુરાવા અને જે ચકાસી શકાય એવા વિધાનો, બધું એકદમ સ્પષ્ટ, તાર્કિક, અને જ્ઞાન ઉમેયાતું જાય, સંચિત થતું જાય,
એટલે બધું ક્રમશઃ આગળ વધે.
હા, અને બીજી તરફ હતા સર કાર્લ પોપર. એમનો પ્રભાવ પણ ઘણો મોટો હતો. પોપરનું કહેવું હતું કે વિજ્ઞાનનું કામ સિદ્ધાંતોને સાચા સાબિત કરવાનું નથી, પણ એમને ખોટા પાડવાની કોશિશ કરવાનું છે, ફોલ્સિફિકેશન.
જે સિદ્ધાંતને ખોટો ન પાડી શકાય એ વૈજ્ઞાનિક નહીં.
બરાબર. તો એક તરફ તર્ક અને ચકાસણી, બીજી તરફ ખોટા પાડવાની કસોટી. આ બધાની વચ્ચે કુહને કંઈક અલગ જ જોયું.
શું અલગ જોયું એમણે?
એમણે અમૂર્ત તર્કશાસ્ત્રમાંથી બહાર આવીને જોયું કે ભાઈ, વૈજ્ઞાનિકો ખરેખર કામ કેવી રીતે કરે છે, ઇતિહાસમાં શું થયું છે. એમણે વિજ્ઞાનના વાસ્તવિક ઇતિહાસ પર, એના સમાજશાસ્ત્ર પર ધ્યાન આપ્યું. વૈજ્ઞાનિક સમુદાયો કેવી રીતે વિચારે છે, શું માને છે, એ બધું.
એટલે થિયરી કરતા પ્રેક્ટિસ પર વધુ ભાર મૂક્યો એમ?
હા, કહી શકાય. અને એમના પર પ્રભાવ પણ એવા લોકોનો હતો, જેમ કે ઇતિહાસકાર એલેક્ઝાન્ડ્રે કોયરે, જેમણે વૈજ્ઞાનિક ક્રાંતિના વૈચારિક પાસા પર ભાર મૂક્યો હતો. પછી લુડવિક ફ્લેક, જેમણે વિચાર સમૂહોની વાત કરી હતી, અને જીન પિયાજેના વિચારોનો પણ પ્રભાવ હતો.
અચ્છા, જીન પિયાજે જે બાળકોના વિકાસનો અભ્યાસ કરતા હતા.
હા, બાળકો દુનિયાને કેવી રીતે સમજે છે, એમના વિચારો કેવી રીતે બદલાય છે, એમાંથી પણ કુહનને પ્રેરણા મળી હતી.
ચલો હવે કુહનના પોતાના જીવનમાં થોડું ડોક્યું કરીએ. સિન્સિનાટી, ઓહાયોમાં જન્મ 1922માં.
હા, અને એક સમૃદ્ધ પરિવારમાં. પણ રસપ્રદ વાત એ છે કે એમની શરૂઆતની તાલીમ તો ફિઝિક્સમાં હતી, ભૌતિકશાસ્ત્રી તરીકે.
ઓહો, હાર્વર્ડમાંથી ફિઝિક્સમાં પીએચડી કર્યું એમણે?
હા, 1949માં ભૌતિકશાસ્ત્રમાં જ ઉચ્ચતમ સન્માન સાથે સ્નાતક થયા હતા.
તો પછી આ ભૌતિકશાસ્ત્રીમાંથી વિજ્ઞાનના ઇતિહાસકાર અને ફિલોસોફર કઈ રીતે બન્યા? કંઈ ખાસ બન્યું હશે ને?
એકદમ નિર્ણાયક ક્ષણ આવી એમના જીવનમાં. હાર્વર્ડમાં એ વિજ્ઞાનનો ઇતિહાસ ભણાવતા હતા, અને એમને એરિસ્ટોટલના ભૌતિકશાસ્ત્ર પર લેક્ચર તૈયાર કરવાનું હતું. અને જ્યારે એમણે એરિસ્ટોટલના લખાણો વાંચ્યા, ત્યારે એમને થયું કે આ બધું શું છે, કેટલું ખોટું લાગે છે. ન્યૂટનની ફિઝિક્સ સામે તો આ બધું બાલેશ જેવું, અવૈજ્ઞાનિક લાગ્યું એમને.
એટલે શરૂઆતમાં તો એ પણ એરિસ્ટોટલને આજના માપદંડથી જ જોઈ રહ્યા હતા.
બરાબર. પણ પછી અચાનક એકદમ વીજળીના ચમકારા જેલું થયું. એક આહા મોમેન્ટ આવી. એમને સમજાયું કે પોતે ભૂલ કરી રહ્યા છે.
શું સમજાયું?
એમને સમજાયું કે એરિસ્ટોટલ ખોટા નહોતા. એ એક તદ્દન અલગ જ વૈચારિક દુનિયામાં જીવી રહ્યા હતા. એમના પ્રશ્નો અલગ હતા, એમની ધારણાઓ અલગ હતી. એરિસ્ટોટલને સમજવા હોય તો ન્યૂટનના ચશ્મા ઉતારીને એરિસ્ટોટલના સમયના એમના પોતાના માળખાના ચશ્મા પહેરવા પડે.
વાહ, આ તો જાણે એમના પોતાના જીવનમાં જ એક પેરાડાઇમ શિફ્ટ આવી ગયો.
સંદર્ભમાં જ સમજવા જોઈએ.
આ ખરેખર અદ્ભુત વાત છે. એક વ્યક્તિગત મૂંઝવણમાંથી આટલો મોટો ફિલોસોફિકલ વિચાર જન્મ્યો.
ચોક્કસ. અને પછી તો એમણે ભૌતિકશાસ્ત્ર છોડી દીધું અને આખું જીવન વિજ્ઞાનના ઇતિહાસ અને ફિલોસોફી પાછળ લગાવી દીધું. બર્કલે, પ્રિન્સ્ટન, MIT જેવી ટોચની યુનિવર્સિટીઓમાં પ્રોફેસર રહ્યા. અને એમનું જે સૌથી પ્રખ્યાત પુસ્તક છે, ધ સ્ટ્રક્ચર ઓફ સાયન્ટિફિક રેવોલ્યુશન્સ, એ એમણે બર્કલેમાં હતા ત્યારે લખ્યું.
ચાલો ત્યારે હવે એ મુખ્ય વિચારો પર આવીએ જેણે આટલી બધી ચર્ચા જગાવી. તમે કહ્યું કે એમનો મુખ્ય વિચાર એ હતો કે વિજ્ઞાન સીધી લીટીમાં નથી વધતું, પણ ક્રાંતિઓ દ્વારા આગળ વધે છે. આને સમજાવવા માટે એમણે કયા ખ્યાલો આપ્યા?
હા, એમણે કેટલાક બહુ શક્તિશાળી ખ્યાલો આપ્યા. સૌથી પહેલો અને મુખ્ય છે પેરાડાઇમ. પેરાડાઇમ એટલે શું? એ ખાલી કોઈ એક થિયરી નથી, પણ એક ચોક્કસ સમયનો વૈજ્ઞાનિક સમુદાય જે માન્યતાઓ, મૂલ્યો, સંશોધનની રીતો, સાધનો અને સૌથી અગત્યનું જે પાયાની ધારણાઓ પર સહેમત થયો હોય, એ આખું માળખું.
એટલે એક જાતનું વર્લ્ડ વ્યૂ કે વૈચારિક ચશ્મા જેનાથી વૈજ્ઞાનિકો દુનિયાને જુએ અને સમજે.
બરાબર. એ નક્કી કરે કે કયા સવાલો પૂછવા જેવા છે, કયા જવાબો ચાલે, રિસર્ચ કેવી રીતે કરવું. જેમ કે ટોલેમીનું પૃથ્વી કેન્દ્રિત મોડલ, ન્યૂટનનું મિકેનિક્સ, આઇન્સ્ટાઇનની સાપેક્ષતા, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, આ બધા પોતપોતાના સમયના મોટા પેરેડાઇમ હતા.
અને મોટાભાગના વૈજ્ઞાનિકો આ સ્વીકૃત પેરેડાઇમની અંદર રહીને જ કામ કરે છે, જેને કુહને સામાન્ય વિજ્ઞાન, નોર્મલ સાયન્સ કર્યું. અને એમણે કહ્યું કે આ સામાન્ય વિજ્ઞાન ખરેખર તો બહુ રૂઢિચુસ્ત હોય છે, જાણે કોયડા ઉકેલવાની રમત જેવું, ખરું ને?
હા, એમ જ. સામાન્ય વિજ્ઞાનનો હેતુ પેરેડાઇમને પડકારવાનો નથી હોતો. એનો ધ્યેય તો પેરેડાઇમને વધુ સ્પષ્ટ કરવો, એનો વ્યાપ વધારવો અને એની જે આગાહીઓ છે એને પ્રયોગોથી વધુને વધુ સચોટ બનાવવી. વૈજ્ઞાનિકો માનીને ચાલે છે કે પેરેડાઇમ મૂળભૂત રીતે સાચો જ છે.
અને જો કોઈ પ્રયોગનું પરિણામ બંધ ન બેસે તો?
તો એમ મનાય કે ક્યાંક પ્રયોગમાં ભૂલ હશે અથવા સંશોધકની સમજમાં કંઈક કમી હશે. પેરેડાઇમ પર સવાલ નહીં ઉઠાવવાનો. એટલે એ ખૂબ કાર્યક્ષમ તો છે, પણ રૂઢિચુસ્ત પણ છે.
પણ જો બધું જ આટલું રૂઢિચુસ્ત હોય તો પછી ક્રાંતિઓ કઈ રીતે થાય? મોટા ફેરફાર આવે ક્યાંથી?
એ જ મુદ્દો છે. સામાન્ય વિજ્ઞાન જ્યારે આ કોયડા ઉકેલવાનું કામ કરતું હોય ત્યારે જ અનાયાસે અમુક એવા પરિણામો કે અવલોકનો સામે આવે છે જે પેલા સ્વીકૃત પેરેડાઇમના ચોકઠામાં ફિટ જ ન થાય. આને કુને કહ્યું વિસંગતતા.
એટલે કે સિસ્ટમમાં કંઈક ગડબડ છે એનો સંકેત.
હા, શરૂઆતમાં તો વૈજ્ઞાનિકો આવી વિસંગતતાઓને ઇગ્નોર કરે અથવા કોઈક રીતે સમજાવી દેવાનો પ્રયત્ન કરે.
પણ
જ્યારે આવી વિસંગતતાઓ બહુ વધી જાય અને સમજાવી જ ન શકાય ત્યારે સર્જાય છે કટોકટી, ક્રાઇસિસ. પહેલો જે સ્થાપિત પેરેડાઇમ હતો એની સમસ્યા ઉકેલવાની ક્ષમતા પર શંકા થવા લાગે છે. વૈજ્ઞાનિક સમુદાયનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે.
અને આ કટોકટીમાંથી જ રસ્તો નીકળે છે વૈજ્ઞાનિક ક્રાંતિ, સાયન્ટિફિક રેવોલ્યુશન અથવા પેરેડાઇમ શિફ્ટ.
નો, એકદમ. કટોકટીનો ઉકેલ ત્યારે આવે જ્યારે કોઈ નવો વૈકલ્પિક પેરેડાઇમ આવે જે પેલી જૂની વિસંગતતાઓને સમજાવી શકે અને સંશોધન માટે નવી દિશાઓ ખોલી આપે. અને આ ફેરફાર એ ધીમે ધીમે નથી થતો, એક ક્રાંતિકારી ફેરફાર છે. જૂનું માળખું લગભગ ફેંકી દેવાય છે અને નવું સ્વીકારાય છે. કુહન એને પેલી ગેસ્ટાલ્ટ સ્વિચ સાથે સરખાવે છે.
પેલું ચિત્ર જેમાં ક્યારેક ઘરડી સ્ત્રી દેખાય ને ક્યારેક યુવાન સ્ત્રી.
હા, એવું જ. ડેટા એ જ હોય પણ એને જોવાની દ્રષ્ટિ, એનું અર્થઘટન એ અચાનક બદલાઈ જાય. વૈજ્ઞાનિકો પણ એ જ જૂના ડેટાને નવા પેરેડાઇમના પ્રકાશમાં તદ્દન અલગ રીતે જોવા લાગે છે.
આ ખરેખર ક્રાંતિકારી વિચાર છે. પણ કુહોનનો એક બીજો વિચાર, જે કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ બન્યો, એ હતો અસંગતતા અથવા અતુલનીયતાનો. આનો મતલબ શું?
આ થોડો ગહન મુદ્દો છે. કુહનનું કહેવું હતું કે બે અલગ અલગ પેરેડાઇમ્સ ઘણીવાર અતુલનીય હોય છે. એનો અર્થ એ નથી કે એમની સરખામણી જ ન થઈ શકે, પણ એ કે એમની સરખામણી કરવા માટે કોઈ એકદમ તટસ્થ, સાર્વત્રિક ભાષા કે માપદંડ નથી હોતો.
કેમ એવું?
કારણ કે દરેક પેરેડાઇમ પોતાના નિયમો, પોતાની સમસ્યાઓ, પોતાની સફળતાના માપદંડ નક્કી કરે છે. અમુક શબ્દોના અર્થ પણ બદલાઈ જાય છે. એટલે બે અલગ પેરેડાઇમના સમર્થકો જાણે જુદી જુદી ભાષા બોલતા હોય, જુદી જુદી દુનિયામાં રહેતા હોય એવું બને. એ એકબીજાની દલીલો પૂરી રીતે સમજી પણ ન શકે.
ઓહ, પણ જો આવું હોય, જો પેરેડાઇમ અતુલનીય હોય, તો પછી આપણે કઈ રીતે કહી શકીએ કે વિજ્ઞાન પ્રગતિ કરે છે? આ તો જાણે ફેશન બદલાય એવું ન થયું. એક દ્રષ્ટિકોણ જાય ને બીજો આવે, પણ કોણ વધુ સાચું એ કઈ રીતે કહેવાય? આ તો સાપેક્ષવાદ નથી.
તમે બરાબર મુદ્દો પકડ્યો છે. આ જ કારણે કુહન પર સાપેક્ષવાદ અને અતાર્કિકતાના આરોપ લાગ્યા હતા. ટીકાકારો કહેતા હતા કે આ તો ટોળાશાહી મનોવિજ્ઞાન થયું કે જે પેરેડાઇમના સમર્થક વધુ હોય એ જીતી જાય.
તો કુહેને આનો શું જવાબ આપ્યો?
એમણે પાછળથી સ્પષ્ટતા કરી, કહ્યું કે અતુલનીયતાનો અર્થ એ નથી કે પસંદગી અતાર્કિક હોય છે. એમણે કહ્યું કે ચોકસાઈ, સાતત્ય, વ્યાપ, સરળતા, ફળદાયિતા જેવા કેટલાક બૌદ્ધિક મૂલ્યો હોય છે જે વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપે છે. પણ હા, આ મૂલ્યોને કયું મહત્વ આપવું, એની વ્યાખ્યા શું કરવી, એમાં પેરાડાઇમ પ્રમાણે થોડો ફરક પડી શકે છે. એટલે પસંદગી તર્કસંગત હોય છે, પણ એ કોઈ ગાણિતિક સૂત્ર જેવી નથી હોતી.
એટલે પ્રક્રિયા જટિલ છે. ચાલો હવે એમના મુખ્ય પુસ્તકો પર નજર કરીએ. તમે ધ કોપરનિકન રેવોલ્યુશન 1957નો ઉલ્લેખ કર્યો. એમાં આ વિચારોના બીજ હતા. આ ખાલી ગણિતનો ફેરફાર નહોતો, પણ લોકો બ્રહ્માંડને અને પોતાના સ્થાનને કેવી રીતે જુએ છે એ આખી દૃષ્ટિનો પલટો હતો. આ અભ્યાસ પરથી જ એમને પેરેડાઇમ અને ક્રાંતિના મોટા વિચારો આવ્યા.
અને પછી 1962માં આવ્યું પેલું પુસ્તક, ધ સ્ટ્રક્ચર ઓફ સાયન્ટિફિક રેવોલ્યુશન્સ, જેણે ખરેખર ઇતિહાસ રચ્યો.
બેશક, સ્ટ્રક્ચર એ એમનું સૌથી પ્રભાવશાળી પુસ્તક છે. 20મી સદીના સૌથી મહત્વના શૈક્ષણિક પુસ્તકોમાં ગણાય છે. એમાં જેમણે પેલું પેરેડાઇમ, સામાન્ય વિજ્ઞાન, વિસંગતતા, કટોકટી, ક્રાંતિ આ બધા તબક્કાઓનું મોડલ વ્યવસ્થિત રીતે રજૂ કર્યું અને એના વિચારો ફિલોસોફીની બહાર પણ ફેલાયા,
ઇતિહાસ, સમાજશાસ્ત્ર બધામાં.
હા, અને પછી પણ એમણે લખ્યું, જેમ કે ધી એસેન્શિયલ ટેન્શન 1977.
એમાં શું હતું? એ નિબંધોનો સંગ્રહ છે. એમાં એમણે વિજ્ઞાનમાં રહેલા એક રસપ્રદ તણાવની વાત કરી. એક તરફ પરંપરાને વળગી રહેવું પડે સામાન્ય વિજ્ઞાન માટે, અને બીજી તરફ નવીનતા લાવવી પડે ક્રાંતિ માટે. આ બંને વચ્ચેનો જે સંઘર્ષ છે, જે તણાવ છે, એ જ વિજ્ઞાનને આગળ વધારે છે.
અને પેલું બ્લેક બોડી થિયરી વાળું પુસ્તક?
હા, બ્લેક બોડી થિયરી એન્ડ ધ ક્વોન્ટમ ડિસકન્ટિન્યુટી 1978. એમાં એમણે ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત, ખાસ કરીને મેક્સ પ્લાન્કના કામનું બહુ ઝીણવટભર્યું ઐતિહાસિક વિશ્લેષણ કર્યું. એ પણ પેરેડાઇમ શિફ્ટનું એક ઉત્તમ ઉદાહરણ હતું.
આપણે શરૂઆતમાં પોપર અને લોજિકલ પોઝિટિવિસ્ટની વાત કરી હતી. હવે કુહનના વિચારોના સંદર્ભમાં જોઈએ તો પોપરથી કુહન કઈ રીતે અલગ પડ્યા, એ જરા સ્પષ્ટ કરશો?
જો, પોપર માનતા કે વિજ્ઞાન લગભગ હંમેશા ક્રાંતિની સ્થિતિમાં હોય છે. વૈજ્ઞાનિકો સતત પોતાના સિદ્ધાંતોને ખોટા પાડવાની કોશિશ કરતા રહે છે. જ્યારે કુહને કહ્યું કે ના, મોટાભાગનો સમય તો વૈજ્ઞાનિકો પોતાના પેરેડાઇમને સ્વીકારીને એની અંદર રહીને જ કામ કરે છે, એટલે કે સામાન્ય વિજ્ઞાન કરે છે. ક્રાંતિઓ તો બહુ ઓછી થાય છે જ્યારે જૂનો પેરેડાઇમ ખરેખર કટોકટીમાં હોય ત્યારે જ.
એટલે પોપર માટે સતત કસોટી, કુહન માટે મોટાભાગે સ્થિરતા અને ક્યારેક ક્રાંતિ.
બરાબર.
અને લોજિકલ પોઝિટિવિસ્ટથી કઈ રીતે જુદા પડ્યા? તો પોઝિટિવિસ્ટ માનતા કે વિજ્ઞાન એટલે જ્ઞાનનો સંચય, ઈંટો પર ઈંટો મૂકતા જવાની જેમ.
જ્યારે કુહને કહ્યું કે ક્રાંતિ આવે ત્યારે તો જૂની ઇમારત તોડીને નવી જ બનાવવી પડે છે.
એકદમ, એ જ્ઞાનનું પુનર્નિર્માણ છે. ખાલી ઉમેરો નથી, જૂના પાયા, જૂની ડિઝાઇન બધું બદલાઈ શકે છે.
તો આટલા ક્રાંતિકારી વિચારોનો વારસો શું રહ્યો? એમનો પ્રભાવ કેવો પડ્યો? પ્રભાવ તો જબરદસ્ત પડ્યો. એમણે વિજ્ઞાનના ફિલોસોફીમાં એક મોટો વળાંક આણ્યો, જેને સમાજશાસ્ત્રીય વળાંક કહે છે. એટલે કે વિજ્ઞાનને ફક્ત તર્કના નિયમોથી ચાલતી અમૂર્ત પ્રક્રિયા તરીકે નહીં, પણ એક માનવીય, સામાજિક, ઐતિહાસિક પ્રવૃત્તિ તરીકે જોવાની શરૂઆત થઈ.
અને પેલું STS, સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્ટડીઝ,
હા, એ આખા અભ્યાસ ક્ષેત્રના પાયામાં કુહનના વિચારો છે. વિજ્ઞાન સમાજમાં કેવી રીતે કામ કરે છે, ટેકનોલોજી કેવી રીતે વિકસે છે, એ બધાના અભ્યાસ માટે કુહનનું માળખું બહુ ઉપયોગી થયું.
પણ વિવાદો પણ એટલા જ થયા ખરું ને? પેલો સાપેક્ષવાદનો આરોપ, અતુલનીયતાની વાત.
હા, એક ટીકાઓ ખૂબ થઈ. કુહન પર આરોપ મુકાયો કે એ વિજ્ઞાનને અતાર્કિક બનાવી રહ્યા છે. વળી એમના પેરાડાઇમ શબ્દના ઉપયોગમાં પણ સ્પષ્ટતા નહોતી, એમ કહીને ટીકા થઈ. જોકે એમણે પછી એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો, અને એમના જવાબમાં બીજા ફિલોસોફરોએ પોતાના મોડલ પણ રજૂ કર્યા,
જેમ કે ઇમરી લાકાટોસ.
હા, લાકાટોસ, લેરી લોર્ડન. અને 1990ના દાયકામાં તો વિજ્ઞાન યુદ્ધો જેવી ચર્ચાઓ થઈ, જેમાં કુહનના વિચારો કેન્દ્રમાં હતા, કે વિજ્ઞાન કેટલું ઉદ્દેશ્યલક્ષી છે અને કેટલું સામાજિક રીતે નિર્મિત છે.
અને પેલો શબ્દ પેરાડાઇમ શિફ્ટ, એ તો હવે જાણે સામાન્ય વાંચિતમાં પણ આવી ગયો છે.
ખરેખર બિઝનેસમાં, રાજકારણમાં કોઈ પણ મોટા ફેરફાર માટે લોકો કહી દે છે, આ તો પેરાડાઇમ શિફ્ટ છે. જોકે એનો ઉપયોગ કુહનના મૂળ અર્થ કરતાં ઘણો છીછરો હોય છે ઘણીવાર, પણ એ શબ્દની લોકપ્રિયતા જ બતાવે છે કે કુહનના વિચારોનો પ્રભાવ કેટલો ઊંડો અને વ્યાપક છે.
તો આટલા વર્ષો પછી આજે કુહનના વિચારોની શું પ્રાસંગિકતા છે?
મને લાગે છે કે આજે પણ ખૂબ જ પ્રાસંગિક છે. કુહનના વિચારો આપણને એ સમજવામાં મદદ કરે છે કે નિષ્ણાત કોને કહેવાય, જ્ઞાન કેવી રીતે બને છે. એ યાદ અપાવે છે કે જ્ઞાન નિર્માણમાં સર્વસંમતિ, તાલીમ, પરંપરા, આ બધાનું મહત્ત્વ છે. વિજ્ઞાન ખાલી લેબોરેટરીમાં થતા પ્રયોગો નથી, એની પાછળ એક આખો માનવીય, સામાજિક સંદર્ભ છે.
એટલે કે વિજ્ઞાનની હ્યુમન સાઇડને સમજવામાં મદદ કરે છે.
બરાબર. અને આજે જ્યારે આપણે આંતરશાખાકીય સંશોધનની વાત કરીએ છીએ, કે પછી વૈજ્ઞાનિક વિવાદોને સમજવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે કુહનનું માળખું ઉપયોગી થઈ શકે છે. સામાન્ય લોકો વિજ્ઞાનને કેવી રીતે સમજે, એમાં પણ એમના વિચારો મદદરૂપ થઈ શકે.
ચાલો એમના કેટલાક જાણીતા વાક્યો જોઈએ જે એમના વિચારોનો સાર આપે છે. જેમ કે, સામાન્ય વિજ્ઞાન એ ધારણા પર આધારિત છે કે વૈજ્ઞાનિક સમુદાય જાણે છે કે વિશ્વ કેવું છે. આ સામાન્ય વિજ્ઞાનની પ્રકૃતિ બતાવે છે.
હા, અને ક્રાંતિ વિશે એમણે કહ્યું, ક્રાંતિ દ્વારા એક પેરાડાઇમમાંથી બીજા પેરાડાઇમમાં ક્રમિક સંક્રમણ એ પરિપક્વ વિજ્ઞાનની સામાન્ય વિકાસ પદ્ધતિ છે. આ એમના પુસ્તકનો મુખ્ય વિચાર છે.
અને પેલી દ્રષ્ટિવાળી વાત, વ્યક્તિ શું જુએ છે તે તેના પર નિર્ભર કરે છે કે તે શું જોઈ રહ્યો છે, અને તેના અગાઉના દ્રશ્ય વૈચારિક અનુભવે તેને શું જોવાનું શીખવ્યું છે. મતલબ, આપણો પેરાડાઇમ જ નક્કી કરે છે કે આપણને શું દેખાશે.
બરાબર. અને આ જ વાત પેલી અતુલનીયતા તરફ લઈ જાય છે. એમણે તો ત્યાં સુધી કહ્યું કે વિજ્ઞાનનો ઇતિહાસકાર કદાચ કહેવા માટે લલચાય કે જ્યારે પેરાડાઇમ બદલાય છે ત્યારે દુનિયા પોતે જ તેમની સાથે બદલાઈ જાય છે. કેટલું ગહન વાક્ય છે
ખરેખર. અને છેલ્લું, એક પેરાડાઇમને નકારવાનો નિર્ણય હંમેશા એક સાથે બીજાને સ્વીકારવાનો નિર્ણય હોય છે. એટલે કે ક્રાંતિ શૂન્યાવકાશમાં નથી થતી.
બરાબર. જૂનાને છોડવા માટે નવા પર ભરોસો મૂકવો પડે.
કુહનના જીવન અને કાર્ય સાથે જોડાયેલી કેટલીક ઓછી જાણીતી રસપ્રદ વાતો પણ છે ખરું ને? પેલી એરિસ્ટોટલવાળી, આહા ક્ષણ સિવાય.
હા, જેમ કે તેઓ માનતા કે પોતે ભૌતિક શાસ્ત્રી હતા, એટલે વૈજ્ઞાનિકો અંદરથી કેવી રીતે કામ કરે છે એની એમને વધુ સારી સમજ હતી, એક ઇનસાઇડર તરીકે.
અને પેલી ફોટોગ્રાફીની વાત, ગેસ્ટાલ્ટ સ્વિચ સાથે એનો સંબંધ.
હા, એ પણ રસપ્રદ છે. કુહેન ફોટોગ્રાફીના શોખીન હતા, અને એમને પેલી ગેસ્ટાલ્ટ શિફ્ટની ઘટનામાં બહુ રસ હતો, કે કેવી રીતે અચાનક કોઈ ચિત્રનો અર્થ બદલાઈ જાય. એમને લાગતું કે વિજ્ઞાનમાં પણ પેરાડાઇમ શિફ્ટ પણ કંઈક આવું જ છે, એ જ ડેટા પણ અચાનક નવો અર્થ દેખાવા માંડે.
અને એ પણ કહેવાય છે કે એમના પોતાના કામના જે અર્થઘટન થતા હતા, ખાસ કરીને સાપેક્ષવાદવાળા, એનાથી એ થોડા પરેશાન રહેતા હતા.
હા, સાચી વાત છે. એમને લાગતું હતું કે લોકો એમના વિચારોને ખોટી રીતે સમજી રહ્યા છે અને એનો ઉપયોગ વિજ્ઞાનની તર્કસંગતતા પર સવાલ ઉઠાવવા માટે કરી રહ્યા છે. એટલે એમણે પાછળથી પોતાની વાત સ્પષ્ટ કરવાના ઘણા પ્રયત્નો કર્યા કે ભાઈ, હું વિજ્ઞાનને અતાર્કિક નથી કહેતો, પણ વધુ જટિલ અને માનવીય છે એમ કહું છું.
સમજાયું.
તો સારાંશમાં કહીએ તો થોમસ કુને આપણને વિજ્ઞાનનું એક વધુ વાસ્તવિક, વધુ માનવીય ચિત્ર આપ્યું. એમણે બતાવ્યું કે વિજ્ઞાન એ ખાલી તર્ક અને પ્રયોગોનો સરવાળો નથી, પણ ઇતિહાસ, સમાજ, માન્યતાઓ અને હા, ક્રાંતિઓથી ભરેલી એક જીવંત પ્રક્રિયા છે.
બિલકુલ. અને અહીં શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય. કુહને બતાવ્યું કે આપણું વૈચારિક માળખું, આપણો પેરેડાઇમ એ નક્કી કરે છે કે આપણે શું વાસ્તવિક માનીએ છીએ. શું આ વાત ફક્ત વિજ્ઞાનને જ લાગુ પડે છે કે પછી આપણા જીવનના બીજા ક્ષેત્રોમાં, રાજકારણમાં, સંસ્કૃતિમાં, આપણી રોજબરોજની માન્યતાઓમાં પણ આવા અદૃશ્ય પેરેડાઇમ કામ કરી રહ્યા છે, જે આપણી સમજને, કદાચ આપણને ખબર પણ ન હોય એમ, ઘડી રહ્યા છે? આપણા પોતાના વિચારો કયા ચશ્મામાંથી આવી રહ્યા છે એ ક્યારેક તપાસવા જેવું ખરું.
ચોક્કસપણે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.